सुख संपद करुणा के व्रत दान दब क्रिया फलम सहजानंद गुरु सहजानंद स्वामी ने नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय नमो नमः बोलो सहजानंद स्वामी महाराज की जय श्री हरि कृष्ण महाराज की जय हाँ नीचे बैठे संतों
કાલે ગુરુજીએ વાત કરી હતી કે કાળ કર્મ અને માયા એ કોઈ સ્વતંત્ર નથી, એનું ભગવાન જેટલું હાલવા દે એટલું જ હાલે છે.
ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનની બધી બાબતો બધી વસ્તુ સારી છે, છતાં જે એવો લાગ ભાગ કરે છે કે એટલું સારું છે ને એટલું ખરાબ છે, એને જરૂર દુઃખ આવે છે.
આપણે ભગવાનની બધી ક્રિયાને લીલા સમજી અને સ્વીકારી લઈએ તો આનંદ બહુ રહે, અને જો લીલા સ્વીકારાય નહીં તો જીવનમાં દુઃખ બહુ આવે.
ગુરુજી કે આપણે જે કર્મ કરીએ છીએ એને વિચારો કે આમાંથી ફળ શું મળશે, કેમ કે બધા આપણને છોડી દે પણ કર્મ ફળ આપણને છોડતું નથી.
બહુ સરસ.
કાલે વાત આવી હતી કે ભગવાનની બધી જ લીલા શ્રેષ્ઠ અને સુખકારી અને સારી હોય છે, એમાં જે કંઈ આપણે હારું મોડું વિચારીએ છીએ એ આપણી માન્યતાને લઈને થાય છે, માટે ભગવાનની લીલા તો બધી સુખકારી જ છે.
ગુરુજી કાલે વાત કરી કે આપણામાં ગમે એટલી મોટા આવે તો પણ આપણે ભગવાનના દાસ છીએ એ ક્યારેય ભૂલવું નહીં.
ગુરુજી કાલ કથામાં વાત કરી હતી કે હકીકતમાં કે જીવ સંપૂર્ણ ભગવાનનો દાસ જ છે, પણ તેમ છતાં એને સ્વતંત્રતા બહુ ગમે છે, પણ અક્ષરધામમાં સંપૂર્ણ રાજા થાય છે. જો અહીંથી દાસત્વ પણ સ્વીકારી લે તો ત્યાં ફાવ છે, નકન્યા ફાવ છે. એને
ગુરુજી કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય છે એ મહારાજની લીલા છે, આપણે એમાં કોઈને દોષ દઈએ કે શિવજીએ સંહાર કર્યો છે તો એ આપણે ભગવાનને જ સ્વીકાર કરતા નથી, એટલે આપણે બધે ભગવાનનું કર્તૃત્વ જોવું.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનનો નિશ્ચય આપણને નથી, માટે આપણામાં ભગવાનના ગુણો આવતા નથી, માટે દાસપણે સંતોનો સમાગમ કરવા જવું અને ભગવાન સમજવાનો જેટલો પ્રયત્ન થાય એટલો ભગવાન સમજી લેવા.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે ક્રિયા વિચારીને કરવી, ભક લઈને કરી ન નાખવું, ક્રિયા એવી કરવી કે જેનું હેતુ અને ફળ સારું હોય.
ગુરુજી કે આપણે દુઃખી એટલા માટે છીએ કે આપણને એમ છે કે મારું કાંઈક હાલે છે, પણ જે આમ સમજા જાય કે મારું કંઈ હાલતું નથી એકમાત્ર ભગવાનનું હાલે છે તો દુઃખ ન રહે.
ગુરુજીએ વાત કરી કે વાતો ઊંચી કરવા કરતાં સ્થિતિ ઊંચી કરવી, પોતામાં જે ખરાબ હોય તે પ્રથમ સુધારવું.
સાબાશ સાબાશ.
ગુરુજીએ વાત કરી હતી કે આપણે કોઈને વઢવું હોય ને તો ડાયરેક્ટ આમ ભક લઈને વઢી ન નાખવું, પહેલાં એનું વિચારવું આપણે કેટલું એને કહેવાનું છે, તો આપણે જે કહેવાનું હોય એમાંથી ઓછું થઈ જાય. ઘણું
રેકોર્ડિંગ કરીને સાંભળી લેવું પહેલાં મગજમાં, મગજમાં એક સોફ્ટવેર નાખો નવું, પછી સાંભળવું, પછી જોજે એમ થાય કે આટલું બધું ન કહેવાય, પછી ઓછું કરે, પછી કહેવાય ન હોય જાવા દે, ડિલેટ જ કરી નાખે.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે સર્વ કરતા ભગવાન છે, અને એમાં પ્રથમના વચનામૃત પ્રમાણે ગુરુજીએ કીધું હતું કે કોઈ ક્રિયા કરીએ પછી એનું ફળ આપણને ગમતું હોય ન ગમતું હોય તો પણ ભગવાનને બાપા કરીને આપણને ભોગવડાવે છે, અને જે ન ગમતું હોય તે પણ આપણને ભગવાન ગમે એમ કહીને આપણે ક્રિયા થઈ તો એ ભગવાન આપે જ છે, એમાં છૂટકો જ નથી.
મોટાને આગળ નિષ્કપટ થવામાં સૂક્ષ્મ દેહનું સંકલન ન કરવું, કારણ શરીર જેમ હોય તેમ કહી દેવું,
અને બીજાને વખાણ કરવામાં સંકલન ન કરવું, જેવા હોય એવા કરવા, એમ ત્યાં સંકલન થઈ જાય. હવે આજે વિક્રમ સંવત 2067 શ્રાવણ સુદ બીજ અને સોમવાર છે, તારીખ 1st August 2011. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ, દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ, સગુણપણું ને નિર્ગુણપણું, કરતાપણું અકર્તાપણું, સાકારપણું અને નિરાકારપણું, આ ચાર વાનો કેમ સમજવું? મહારાજ કહે છે, સ્વામી, અધો ઉર્ધો પ્રમાણે રહિત એવો તેજનો મોટો સમૂહ છે, એ સમૂહને વચ્ચે એક દિવ્ય અલૌકિક આકાર છે, તે પુરુષોત્તમ નારાયણ છે, તે અનંત બ્રહ્માંડના સ્વામી છે, કાળ પુરુષ માયા વગેરેના નિયંતા છે, સર્વાધાર છે, સર્વાંતરયામી છે અને બધું જ એને આધીન છે. એ પરમાત્મા જીવો ઉપર કૃપા કરીને લીલા વિગ્રહ ધારણ કરે છે, મનુષ્ય તન ધારણ કરે છે અને અનંત જીવોના ઉદ્ધાર માટે પરમાત્મા અલૌકિક દેહે અલૌકિક ચેષ્ટા, સુંદર ચરિત્રો અને અદ્ભુત પરચાઓ પૂરે છે. એ ભગવાનની જે મનુષ્ય મૂર્તિ છે એમાં જ એ ભગવાન અક્ષરધામની મૂર્તિ બતાવે છે, માટે એ મનુષ્યરૂપ મૂર્તિમાં દિવ્ય ભાવ છે. એ જ મૂર્તિ અનંતરૂપે દેખાય છે, એ જ મૂર્તિને જોતા અનેકને સમાધિ થઈ જાય છે, એ જ મનુષ્યરૂપ મૂર્તિને જોતા હજારો માણસ ખેંચાઈ જાય છે, એ જ મૂર્તિમાં કોટાનકોટી સૂર્યચંદ્રના જેવો પ્રકાશ દેખાઈ આવે છે, એ જ મૂર્તિ ક્યારેક અદૃશ્ય થઈ જાય છે, એ જ મૂર્તિ ક્યારેક ઘરમાં પ્રગટ થઈને થાળ જમે છે, એ જ મૂર્તિ પોતાના ભક્તને અંતકાળે તેડવા આવે છે. એની એ મૂર્તિ આવી રીતે અનેક દિવ્યતા પોતામાં બતાવે છે, માટે તે મનુષ્ય મૂર્તિમાં દિવ્ય ભાવ છે. અને એની એ મહારાજની મૂર્તિ સેમ ટુ સેમ મનુષ્ય જેવી દેખાય, એમાં બાળપણું હોય, વૃદ્ધપણું હોય, યુવનપણું હોય, કાળા ધોળા વાળ થાય, કડચલીઓ પડે, ગળફા નીકળે, શેડા નીકળે, સંડાસ પેશાબ થાય, ચીપડા નીકળે, બગહા આળસ ઊંઘ મારું તારું પક્ષપાત, એમાં બધાય દોષો જેવું લાગે છે નહીં કાંઈ, તે આ બધું દિવ્ય રૂપ એવી અક્ષરધામની મૂર્તિમાં મનુષ્ય ભાવ છે. અને મનુષ્યરૂપ એવી જે ભગવાનની મૂર્તિમાં અક્ષરધામની મૂર્તિનું જે દૈવત દેખાય આવે તે મનુષ્યરૂપ મૂર્તિમાં દિવ્ય ભાવ છે. આમ ભગવાનની મનુષ્ય મૂર્તિ અને ધામમાં રહેલી મૂર્તિ તે બે છે જ નહીં, એક જ છે. એને બે માને એને ભગવાનની ચેષ્ટામાં લીલામાં વારે વારે ડખો થાય, ઐશ્વર્ય પ્રતાપમાં તો ન થાય. માટે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક જ છે, મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ અલગ ન સમજવા, આવું મહારાજે સમજાવ્યું હતું. બીજી વાત એ કરી કે સગુણ નિર્ગુણપણું કેમ સમજવું, તો કહ્યું કે અક્ષરધામમાં જે ભગવાનનું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે એ પરમાત્માના દિવ્ય સ્વરૂપને જ અહીં પ્રગટ મૂર્તિ જે ભગવાનની હોય એને સમજવું, એ વાત થઈ ગઈ. એને અનુસારે ધરતી ઉપર જે ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ છે તે મૂર્તિ અક્ષરધામની મૂર્તિ જ છે, એ મૂર્તિ અક્ષરધામની જ મૂર્તિ છે. એમાં મનુષ્ય દેહ ધાર્યો હોવા છતાંય માયાનો એક પણ ગુણ નથી, રજતમ કે સત્વ છે જ નહીં, હાવ ચૈતન્યાકાર છે, જ્ઞાનાકાર મૂર્તિ છે એમ સમજવું, એ ભગવાનમાં નિર્ગુણપણું છે. અને ભગવાનમાં સત્ય શૌચ જ્ઞાન આદિ અનંત ગુણો છે એમ સમજવું તે ભગવાનનું સગુણપણું છે. ગુણો નથી તો માયિક ગુણો નથી, ગુણો છે તો દિવ્ય ગુણો છે, ગુણો નથી તો નિર્ગુણ, ગુણો છે તો સગુણ પણ દિવ્ય ગુણ, માયિક ગુણો નહીં. મનુષ્ય દેહ ધારેલા પ્રગટ ભગવાનમાં પણ મનુષ્ય દેહ ધાર્યો છે એનો અર્થ એ નથી કે એમણે માયિક ગુણ ધારણ કર્યા છે જ નહીં, એનામાં માટે નિર્ગુણ. બીજી રીત કીધી કે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને શંકરષણ, બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેયમાં ભગવાન પ્રેરક અંતર્યામીપણે રહીને આ જગત આખાનું ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ કાર્ય કરે છે, એવા જે ભગવાનના છ સ્વરૂપ છે એને લઈને એ ભગવાન સગુણ છે. અને ધામમાં રહ્યા જે ભગવાન પુરુષોત્તમ તે નિર્ગુણ છે. આમ સગુણ નિર્ગુણ બીજી રીતે સમજાયું. હવે વાત આવી સાકાર નિરાકારની, યા તો કરતા અકર્તાની. એમાંથી સાકાર નિરાકારપણું લઈએ તો સ્વામી એમ સમજાયું કે ભગવાનની જે દિવ્ય મૂર્તિ છે ધામમાં છે એ જ મનુષ્ય રૂપ છે, એમાં ભેદ નથી. એટલે ધામમાં જે મૂર્તિ છે એનો તો માઇક આકાર આપણે સમજતા નથી એટલી વાત છોડી દઈએ, પણ પ્રગટ મનુષ્યરૂપ જે મૂર્તિ છે એને મનુષ્ય જેવા જ દેખતા હોઈએ છતાં પણ સમજવું જોઈએ કે આ દિવ્ય આકાર છે, માટે ભગવાન સાકાર છે. તો ભગવાનને નિરાકાર કહ્યા, તો કે નિરાકાર કયા છે એનું કારણ એ છે કે ભગવાનમાં કોઈ કાળે માયિક આકાર નથી, માટે નિરાકાર કયા છે. નિરાકાર ભગવાન છે એમ જ્યાં જ્યાં શાસ્ત્ર કરનારાઓએ લખ્યું ત્યાં એવા ભાવમાં લખ્યું છે કે ભગવાનને માયિક આકાર નથી. માયિક આકારનું ખંડન કરવા માટે નિરાકાર પરમાત્માને કહ્યા છે, પણ એનો અર્થ એ નહીં કે ભગવાનને આકાર જ નથી. ભગવાનને આકાર છે એમ જ્યારે જ્યારે ગ્રંથકારોએ લખ્યું ત્યારે માણસો ભગવાનને મનુષ્ય જેવા માયિક સમજવા લાગ્યા. એટલે લેખકોએ પરમાત્માની મનુષ્યરૂપ મૂર્તિમાંથી માયિક ભાવ કાઢવા હારું નિરાકાર કીધા. ત્યાં વળી લોકોને ઊંધું પડ્યું કે ભગવાનને આકાર જ નથી એમ સમજવા માંડ્યા. હવે કરવું શું? માટે મહારાજે બહુ સરસ સમજાવ્યું, પ્રેમાનંદ સ્વામી એનો ગ્રંથ લખ્યો કે ભાઈ ભગવાનના સ્વરૂપમાં માયિક ભાવ જો તમને થાય તો તમને બહુ મોટું નુકસાન થાય, માટે એ મનુષ્યરૂપ મૂર્તિ દિવ્ય જ છે, દિવ્ય જ છે, સાકાર તો છે જ, એટલે દિવ્ય અલૌકિક સાકાર મૂર્તિ છે એમ સમજવું. અને નિરાકાર ક્યાંક લખ્યા હોય તો એમ સમજવું કે મૂર્તિમાં માયિક ભાવનો નિષેધ કરવા માટે ભગવાનને નિરાકાર કહ્યા છે. આવી રીતે સાકાર અને નિરાકારપણાનું પ્રતિપાદન કર્યું. અદ્ભુત વાત છે. ગોપાલ સ્વામીએ તો વળી બહુ સરસ વાત કરી. સ્વામી કહે આપણે તો રામો ન ગચ્છતી ન તિષ્ઠતી એમ ભગવાનને ન સમજવા, કારણ કે એમાં તો શૂન્ય આવી જાય છે, તત્વ જ નથી રહેતું. સમજાણું? એવા પરમેશ્વરને અકર્તા સમજીને હું કાઢવાનું છે. માટે ભગવાન આપણે તો કરતા છે, બધું એ કરે છે, ત્યારે અકર્તા કેમ? તાર કે પોતાને માટે કાંઈ નથી કરતા માટે અકર્તા. આવી વાત કરી ગોપાલ સ્વામીએ, સમજાણું? અને એથી ઊંડે જઈને તો એક વાત બહુ સમજવા જેવી તમને કહું, ભગવાન જેવા છે એવા જતા છે અને રહેવાના છે, એના સ્વરૂપમાં કોઈ ક્યારેય વિકાર થતો જ નથી, માટે અકર્તા. જે કાંઈ ફેરફારો થાય છે તે ચિદ અને અચિદમાં થાય છે, આનામ તો કાંઈ થતું નથી, એટલે આને કદી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, માટે આને કરતા કેમ કહેવા? કરતા કોઈ ફળ લાગવું પડે, અને ફળ લાગવું પડે તો એમાં ફેરફારો થાય, વિકારો થાય. આ પરમેશ્વર એવા દિવ્ય અલૌકિક મૂર્તિ છે કે એનામાં ક્યારેય કોઈ વિકાર સંભવતા નથી, એટલે પરમેશ્વરને પાપય લાગતું નથી, પુણ્યય લાગતું નથી, અને કદી કોઈ દી પોતા માટે એ કંઈ કરતા નથી. આવા જ ભગવાન શ્રીહરિ છે, અદ્ભુત મૂર્તિ છે. એમની તો વાત જ જુદી છે. આ વાત ગોપાલ સ્વામીના મતની કરી, પણ ભગવાન શ્રી હરિ પોતે અક્ષરધામમાં રહ્યા છતાં મહાપુરુષાદિક પાસે બધું જ કરાવે છે, એટલે કરતા. પોતે ડાયરેક્ટ કાંઈ નથી કરતા માટે અકર્તા. આમ ભગવાનને કરતા થકા અકર્તા સમજવા. પરમેશ્વરની પ્રેરણા વિના અને ભગવાનની સહાય વિના કોઈ વ્યક્તિ કંઈ જ કરવા સમર્થ નથી. બધા પરમેશ્વરને એવા આધીન છે, એવા આધીન છે કે એમની પ્રેરણા, એમના પ્રકાશા વિના અને એને એ બધું કરવાની સંપત્તિ સામગ્રી આપ્યા વિના કોઈથી કાંઈ થતું નથી. આપણી પાસેથી એક સેકન્ડમાં દેહ લઈ લે, ઇન્દ્રિયો અંતકરણ લઈ લે, બોલો આપણે શું કરીએ. એટલા દેહ ઇન્દ્રિયો અંતકરણ આપે અને પાછું પ્રેરણા આપે, સ્મૃતિ આપે, આ દુનિયાને આપણને આગળ પ્રકાશી આપે, ત્યારે તો આપણે કંઈક કરી શકીએ. એવું જ આપણું સ્વરૂપ છે. આપણું શું, બધાનું, ભગવાન સિવાયના બધાનું એવું જ સ્વરૂપ છે. માટે એ ભગવાન સૌ કોઈને પ્રકાશે, પ્રેરે અને સહાય કરે ત્યારે જ જીવ કંઈક કરી શકે છે. માટે ભગવાન આદિ કરતા એક જ છે અને ભગવાન એમના દ્વારા એમને પ્રકાશી પ્રેરીને સહાય આપીને કામ કરાવે છે. માટે ભગવાન અકર્તા. એમ અકર્તા આવું પ્રેમાનંદ સ્વામીએ લખ્યું. આમ સાકાર નિરાકાર આ ચારેય વાત કાલે બહુ સરસ આવી. અને પછી ભક્તિની વાત આવી, ભક્તિનો નિર્ણય કર્યો. ટૂંકમાં કહું, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, વંદન, અર્ચન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ નવ ભક્તિ સમજાણો. હવે નવ ભક્તિને સામે નવ ભાવના છે. ત્રણ ગુણને અનુસારે ત્રણ ગુણ છે, તામસ, રાજસ ને સાત્વિક. ત્રણ ત્રણ ગુણની ત્રણ ત્રણ ભાવના એટલે નવ ભાવના થઈ ગઈ. તામસ ગુણની ભાવના એક પહેલી હલકી ભાવના, હામા માણાને મારવા, હેરાન કરવા. આ નવમાંથી કોઈ પણ ભક્તિ કરો, સેવા સત્સંગ કરો, એ તામસમાં હલકા મલકું. પછી સામા માણસને મારવા કે હેરાન કરવા નહીં, પણ કપટ બુદ્ધિથી તમે સત્સંગ કરો, ભક્તિ કરો. સમજાણું, કપટી માણસની ભક્તિ તામસમાં મધ્યમ ભક્તિ ગણાય, નવે નવ પ્રકારની. એ માણસ કોઈ પણ ભક્તિ કરે, કપટી કોઈ પણ ભક્તિ કરે, શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, પાદ સેવન કરે, અર્ચન કરે, વંદન કરે, દાસ્ય કરે, સખ્ય કરે, આત્મનિવેદન કરે, પણ એની ભક્તિ નવે નવ તામસ મધ્યમ ભક્તિ કહેવાય. હવે પછી આવી વાત માન ઈર્ષ્યાથી બને એવું કે કોઈ માણસ વાળતો હોય તો આપણને એને જોઈને એમ થાય કે આ માળો વાળે છે ને, આ માળો ફૂલ લેવા જાય છે ને, આ માળો ધોડીને આ સેવા કરે છે, બધાને વાલો થઈ જાય છે, હારો થઈ જાય છે, માટે કાલે તો વહેલા ઉઠીને મારે કરવું છે. સમજાણો, તે ઓલ્યો જાગ્યો ન હોય ને તેણે વાળ નાખ્યું હોય, એને ભાવ હતો તો પહેલાં કેમનો શરૂ કર્યો? આ કરે છે એમ આડોડાઈ કરવા કે એનું બંધ કરવા કે એનાથી મોર થવા, હારો થવા, ગરીફાઈ કરવા ભક્તિ કરી. આ તામસમાં ઉત્તમ ભક્તિ છે. પછી એ શ્રવણ એવી રીતે કરે કે એવી રીતે કીર્તન કરે કે સ્મરણ કરે કે પાદ સેવા કરે કે પૂજન કરે કે દંડવટ વંદન કરે કે સખ્ય કરે કે દાસ્ય કરે કે પછી આત્મનિવેદન જે કરે તે, પણ એ તામસમાં ઉત્તમ કહેવાય છે. માન ઈર્ષ્યા દેખાય હરીફાઈથી જેટલું થાય એટલું. આ ત્રણ ભાવ કીધા તામસના, એકબીજાને હેરાન કરવા, એક કપટ બુદ્ધિ છે અને એક માન ઈર્ષ્યા હરીફાઈથી. હવે રાજસના ત્રણ ભાવ એવા કીધા, પહેલું રાજસમાં કોઈને હેરાન કરવાની કે કપટ બુદ્ધિની વાત નથી. રાજસનો કનિષ્ઠ ભાવ એ છે કે સકામપણે ભક્તિ કરે, અન્ન ધન પદાર્થ ઘર વસ્તુ કોઈ દુઃખ આવ્યું એને કાઢવા માટે, કોઈ સુખ જોતું હોય એને પામવા માટે જે કાંઈ ભક્તિ થાય તે રાજસમાં કનિષ્ઠ ભક્તિ છે. પછી રાજસ કનિષ્ઠ શ્રવણ કહો, રાજસ કનિષ્ઠ સ્મરણ કહો, કીર્તન કહો, અર્ચન દસ્ય સખ્ય વંદન બંદન જે કહેવું હોય આ રાજસમાં કનિષ્ઠ. પછી રાજસ ભક્તિનો મધ્યમ ભાવ શું છે કે એ આવા પદાર્થોમાં એને રુચિ નથી, પણ પોતાને ઉપસવા મળે, માન મળે, કીર્તિ મળે, બધા પોતાને હારો કે, સમજ્યા? એને માટે જે ભક્તિ થાય શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન સખ્ય દાસ્ય નિવેદન કોઈ પણ, એ બધી રાજસ મધ્યમ ભક્તિ ગણાય. સમજાણો? ઘણી વખત માણસ છેતરાઈ જાય છે, પોતે હારો થવા કરતો હોય, મનમાં એને એવું લાગે બધા મારામાંથી રાજી થાય એટલે કરું છું. બધા રાજી થાય એમ નહીં, તારો બધામાં પ્રભાવ પડે એને તું રાજીપો કહેશ. તારે રાજીપો લેવો છે એ તને લાગે છે, બાકી છે ને હવ તને હારો કે એને તું રાજીપો કહેશ. રાજીપો ચીજ એ નહીં, એવી વસ્તુ જુદી છે. રાજીપો રળવાવાળામાં દીન આધીન પણ હોય, ગળતું હૃદય હોય, સમજાણું? એને વખાણ બખાણ ગમે નહીં, એ વસ્તુ આખી જુદી છે. એટલે કીર્તિની આકાંક્ષાએ ઉપસવા માટે ભક્તિ કરે એ રાજસ મધ્યમ ભક્તિ છે. અને રાજસ ઉત્તમ ભક્તિ કઈ? મુક્તિની આશાએ ભક્તિ કરે. મુક્તિ ચાર પ્રકારની મુક્તિ, મારે ધામમાં જવું છે ને, મારે મોક્ષ મેળવો છે ને, મારે ભગવાન જેવું રૂપ જોઈએ છે ને, ઐશ્વર્ય જોઈએ છે ને, મારે આ મુક્તિ જોઈ, ચારમાંથી સમજ્યા? સારૂપ્ય સામીપ્ય સાષ્ટી અને સામીપ્ય સાલોક્ય, ભગવાનના લોકમાં જવું, ભગવાનના જેવું રૂપ પામવું, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું અને ભગવાનની સમીપે રહેવું. આ ચાર ભક્તિ છે, મુક્તિ છે. એવી કોઈ પણ મુક્તિને ઈચ્છે, આ મુક્તિ પણ મોટપ માટે ઈચ્છાય છે, સમજ્યા? એ વાત અદ્ભુત છે. એ આવી પ્રકારની મોટે પ્રેમ ઓલી કીર્તિ બધી આલોકની અને આ કીર્તિ પરલોકની. આ લોકની કીર્તિ ઈચ્છો એ રાજસ મધ્યમ ભાવ છે, સમજાણું? આ લોકના ભોગ સુખ ને પદાર્થો ઈચ્છો એ રાજસ કનિષ્ઠ ભાવ છે. પરંતુ ચાર પ્રકારની મુક્તિ જે પરલોકની મોટે એ ઈચ્છો એ રાજસમાં ઉત્તમ પ્રકારનો ભક્તિભાવ છે. હવે જાય સાત્વિકમાં. પોતાના પાપ કર્મ બાળવા, પ્રાયચિત કરવા જે કંઈ ભક્તિ થાય તે સાત્વિકમાં કનિષ્ઠ ભક્તિ છે. સાત્વિક કનિષ્ઠ શ્રવણ, સાત્વિક કનિષ્ઠ સ્મરણ, સાત્વિક કનિષ્ઠ સ્મરણ, સાત્વિક કનિષ્ઠ પાદ સેવનમ, સાત્વિક કનિષ્ઠ અર્ચન વંદન સખ્ય દાસ્ય આત્મનિવેદન, સમજી લેવાનું, સમજાણું? અને હવે બે ભક્તિ બાકી રહી. એમાં સાત્વિક મધ્યમ ભક્તિ એ છે કે ખૂબ ભગવાનને ભજે, બધી વાત એની રેડી હોય, પરંતુ સ્વરૂચિ અનુસાર ભક્તિ કરે, સમજાણું? અંતે મનમાં ફાવે એમ કરે, બહુ સારું તપ કરે, વ્રત કરે, જપ કરે, ધ્યાન કરે, સેવા કરે, બધું કરે, પણ એને ગમે એમ કરે, કશો અધર્મ તો ન કરે, તો આ સાત્વિક મધ્યમ ભક્તિ છે. હવે છેલ્લી ભક્તિ બાકી રહી, સાત્વિક ઉત્તમ ભક્તિ, જેને 81મા નંબરમાં એટલે છેલ્લા 9-10 એને ગણાય. છેલ્લો 9મો જે ભાગ એ શું છે કે કેવળ ભગવાનને ગમે, ભગવાનને રૂચે, ભગવાનને સુખ થાય, ભગવાનને માટે જે થાય એ સાત્વિક ઉત્તમ શ્રવણ, સાત્વિક ઉત્તમ કીર્તન, સાત્વિક ઉત્તમ સ્મરણ, સાત્વિક ઉત્તમ પાદ સેવનમ, સાત્વિક ઉત્તમ પૂજન, સાત્વિક ઉત્તમ વંદન, સાત્વિક ઉત્તમ સખ્ય, સાત્વિક ઉત્તમ દાસ્ય અને સાત્વિક ઉત્તમ આત્મનિવેદનમ. આમ નવ ભક્તિ, નવ ભાવ અને ત્રણ રાજસ્તામસના ભેદો એને લઈને 81 ભેદ થયા. અને 82મી ભક્તિ તો મૂર્તિરૂપી માળામાં દાસ ભાવે વિરમી જાઉં, ભગવત સ્વરૂપમાં દાસ દિનાધીન થઈને ડૂબી જાઉં, એ નિર્ગુણ ભક્તિ છે. 10મી ભક્તિ લખી આમાં ભગવત સ્વરૂપમાં નિતાંત જોડાઈ જાઉં, ખોવાઈ જાઉં, સ્વને ભૂલી જાઉં. આ ભગવત સ્વરૂપમાં નિવાસ કરવો એ 82મી કહો કાં તો 10મી પરાભક્તિ કહો, એમ મૂર્તિરૂપી માળામાં વિરામની જે ભક્તિ એ નિર્ગુણ ભક્તિ છે, 10મી છે. અગર તો 81 ભેદ કહો તો 82મી થાય. આમ ભક્તિના સ્વરૂપનો નિર્ણય પ્રેમાનંદ સ્વામી બહુ સરસ કર્યો, એટલે મને પોતાને બહુ ગમ્યું, એટલે ફરીને અત્યારે હું આ રિપીટેશન કરી ગયો. સારું બહુ લાગ્યું, સમજાણ કેવું આપણા સંતોએ બધું સરસ સરસ લખ્યું છે ને કેવા સરસ ગ્રંથો કરી ગયા છે. આપણા નંદ સંતોએ જે લખ્યું છે ને એમાં કાંઈ બાકી નહીં થો, નંદ સંતોનું સાહિત્ય અદભુત છે. આપણા મોટા ભાઈ કે આ બધા ગ્રંથો આપણે વાંચવા, સાંભળવા, લખવા, કરેક્શન કરવા, સંશોધવા, વિચારવા, છાપવા, પ્રચાર કરવાના સેવામાં ભગવાનને આપણને ઉપયોગ લીધા. ભગવાનની આપણા માથે આ કૃપા છે, આવી સરસ મજાની સેવા પરમેશ્વરે આપણને આપી. આ સેવા બહુ ભાગ્યશાળી હોય એને મળે હું તેવું માનું છું. કેમ જે આ સેવા કઈ સેવા છે, નંદ સંતોએ જે સેવા કરી હતી ને એ સેવા છે. નંદ સંતો માથે મહારાજ કેટલા રાજી છે, બસ એટલા જ આપણા માથે રાજી છે. માટે એને જે સેવા આપી હતી એ સેવા આપણને આપી. મહારાજે નંદ સંતોને કીધું હતું કે અમારા સંબંધી સત્શાસ્ત્ર લખજો, લખાવજો, કોપીઓ કરાવજો, બધાને આપજો. એ જ સેવા ભગવાને આપણને આપી. કેટલા ભાગ્યશાળી કહો, જેમાં અખંડ મહારાજની મૂર્તિનું સ્મરણ રહેશું, ભગવાનની લીલાનું, ભગવાનના સ્વરૂપના જ્ઞાનનું, ભગવાનની ભક્તિના સ્વરૂપના જ્ઞાનનું, ભગવાનના જ્ઞાનનું, વૈરાગ્યનું, બધું એનું એ જ મનન રહે. ક્યાંય બીજે વૃત્તિ જાય નહીં, બીજી કોઈ બબાલ નહીં, ધમાલ નહીં, નબળા ઘાટ થાય નહીં. આમ નામ ભગવાન સંબંધી લીલા ચરિત્રો શાસ્ત્રના વિચારોમાં ખોવાયેલા રહી અને દેહ પડે તો ભગવાન જ મળે. નાની આ ભગવાનના લીલા સંબંધી વાતોને વિચારતા, લખતા, કરેક્શન કરતા, સંશોધતા હોઈ જાય ને તો એ સપનામાં એનું ય આવે. માટે આપણે નસીબદાર છીએ. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, શિવપૂજનનો ખૂબ પ્રથમ સોમવારે મહિમા છે. પ્રથમ સોમવારે જ્યાં જ્યાં પ્રસિદ્ધ શિવ મંદિરો છે ત્યાં બહુ મેળા ભરાય છે. આજે કુંડળધામમાં પણ સાંજકનો મેળાવાળો થઈ જશે. કેમ જે કોઈ સામાન્ય મનુષ્ય મહાદેવની સ્થાપના કરી હોય ત્યાં પણ મેળો થતો હોય છે, તો અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માએ પોતે જે શિવલિંગને સ્થાપ્યું હોય એવા કુંડલેશ્વર મહાદેવની આગળ મેળો ભરાય એમાં શું કહેવું. માણા ધોળીને બધા શિવજીની પૂજા કરીને આશીર્વાદ લેવા આવે એમાં શું કહેવું. હવે આજે પૂર પહેલાંનો તરંગ 61માં વાંચીએ છીએ. ભગવાન શ્રીહરિ માતાને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવે છે. શ્રીહરિ પ્રેમવતી માતાની આગળ અનુપમ અને સર્વોત્તમ વૈરાગ્યના સ્વરૂપ નિરૂપણ કરનારી વાતને હવે કહે છે.
भगवान बिन को में प्रीत नाही है जाही, वैराग्य कहत है तिनको बड़े जो मुनीवर ताही। भगवान शिवाय अन्य कोई वस्तु के व्यक्ति में हेत प्रेम न राखो एनु नाम वैराग्य। एक भगवान नी दिव्य मूर्ति मा मात्र प्रेम राखो एनम भक्ति, अने ये भगवान शिवाय बीजे क्या प्रेम न राखो एनम वैराग्य। भक्ति एटले आ छेड़ो, वैराग्य एटले ओलो छेड़ो। भगवान मां ज हेत राखो एनु नाम भक्ति, अने भगवान शिवाय बीजे क्या रुचि नहीं, सारे मती नहीं, सुख बुद्धि नहीं, बिल्कुल रस नहीं, एनु नाम वैराग्य। भगवान शिवाय बीजी कोई बात में थोड़ो घणो रस पड़तो होय, गमतु होय, सुख बुद्धि रहती होय तो वैराग्य न कहवाय। અને વૈરાગ્ય ન હોય તો જ્ઞાન છે એવું કહેવાય જ નહીં, જ્ઞાન હોય ને તો વૈરાગ્ય હોય જ, વૈરાગ્ય નથી તો જ્ઞાન નથી। જ્ઞાનના બે જ ફળ છે, ભગવાનમાં ગાઢ પ્રેમ થાય અને ભગવાન સિવાયની બધી જ વાતમાંથી રસ ઉડી જાય। બધા શાસ્ત્રો જે કાંઈ લખાણા છે તે જીવાત્માઓને સમજણ આવે એને માટે લખાણા છે, અને જીવાત્માને સમજણ આવે ત્યારે આટલું જ થાય, હરૌ રતિ અન્યત્ર વીરતિ। અને હરિમાં રતિ ન હોય, અન્યત્ર વીરતિ ન હોય તો એમ કેમ કહેવાય કે મને સમજણ છે? આપણે અજ્ઞાનમાં જ ખપી। ભગવાન સિવાય અન્ય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં હેત પ્રેમ ન રાખવો તે વૈરાગ્ય છે, આવું મોટા મુનિઓએ કહ્યું વૈરાગ્યના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે। હે માં, હું જેવું જાણું છું તે રીતે વિસ્તારથી વાત કહું છું। દેહ દેહ કે જેહી સંબંધ કુ પાયે જે તે જોઉં, સ્ત્રિયા પુત્ર ધન હિ તેહી, ઘર પશુ વાહન યહ આભૂષણ પાત્ર ક્ષેત્ર હિ જે તે પદાર્થ યહ સબ હિ જોઉં તે તાકે વિશે અરુચિ હોય જાવે। શુદ્ધ વૈરાગ યહ જો કહાવે તાકે વિશે અરુચિ હોય જાવે, જો એને ગુજરાતી શુદ્ધ વૈરાગ તો એને કહેવાય છે કે જેને પોતાનો દેહ પહેલો તો આજ આ ખોખું જ વાલું ન લાગે, આ ખોખું ને બાકસનું ખોખું એ ખરખું થઈ જાય। આપણને બાકસનું ખોખું કેટલું વાલું લાગે છે, એટલું જ આ ખોખું વાલું રહે તો વૈરાગ્ય। દેહ વાલું લાગે છે તો વૈરાગ્ય ન કહેવાય, વૈરાગ્ય નથી તો રાગ છે, રાગ છે તો અજ્ઞાન છે, અજ્ઞાન છે તો જ્ઞાન નથી, જ્ઞાન નથી તો બુદ્ધિ નથી, મૂર્ખ છે આવું થયું। પોતાનો દેહ એમાં જરાય પ્રીતિ ન હોય લે શું કરશું, બહુ વાલો લાગે હવા। દેહના સંબંધીઓ સ્ત્રી પુત્ર વગેરે એમાં ક્યાંય પ્રીતિ ન હોય, સહેજ જઈ નહીં। પછી ધન સંપત્તિ બધી પ્રોપર્ટી એમાં ક્યાંય પ્રીતિ ન હોય, પછી ઘર પશુ વાહન ગાડીઓ કાર બધું આભૂષણો દાગીના બધા, પછી પાત્ર એટલે વાસણો ખેતર જમીન વગેરે બધા જ પદાર્થોમાં અરુચિ થઈ જાય, અરુચિ હોય જાવે લ્યો અરુચિ થઈ જાય, કેતા રુચિ રહે નહીં એનું નામ વૈરાગ્ય। બોલો પોતાને યોગ્ય અને મનમાન્યા અનેક પ્રકારના પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના ભોગોમાં અરુચિ થઈ જાય. પોતાને પહેલા તો મનમાન્યા હોય, ગમતા હોય, પરંતુ જો વૈરાગ થાય તો અરુચિ હોય જાવે, પછી ગમે નહીં. દેહ નિભાવવા દે, બધું પંચ વિષય દેહ નિભાવવા પૂરતા એ ગ્રહણ કરે, પણ એમાં સુખ માને નહીં, આ વૈરાગી કહેવાય. આમ હોય તો વૈરાગ હાચો કે લ્યો. અમૂલ્ય એસે વસન હિ જે હા વસ્તુ અપાર પ્રકાર કી તે હા રાજ કે બડે બડે હિ જે તે ભોગ વૈભવ સબહિ તે તે ભગવાન બિન અરુચિ તામે વર્તત રહાવે સદા યામે યજ્ઞ દાનાદિક પુણ્ય જેતા તિન કરી કે પાવે જો તેતા એસે સ્વર્ગાદિક લોક જેવું તે લોક સંબંધી વિવિધ તેવું ભોગ યહ સબહિ કે વિષેવું સબ પ્રકાર અરુચિ રહેવું એસી રીત વૈરાજ જો તાકે સ્પષ્ટ કરી રૂપ કહે વાકે. બહુ સ્પષ્ટ કરીને રૂપ કીધું કે અમૂલ્ય વસ્ત્રો એમાં અરુચિ થઈ જાય. આપણું આ બધું જોજો, વૈરાગ કેટલો છે ખબર પડે. અમૂલ્ય વસ્ત્રોમાં અરુચિ રહે, અનેક પ્રકારની બીજી વસ્તુઓ મળે પણ એમાં અરુચિ રહે, રાજાને યોગ્ય ઘણા મોટા ભોગ વૈભવ હોય તે બધું મળે તો પણ અરુચિ રહે. બોલો, સત્તા સંપત્તિ બધામાં અરુચિ રહે. અને ભગવાન સિવાયની તે બધી જ ચીજ વસ્તુઓમાં નિરંતર અરુચિ અભાવ વર્તે ત્યારે એને વૈરાગ કહેવાય. પછી યજ્ઞ અને દાન આદિ જે બધા પુણ્ય કર્મ, તે બધા પુણ્ય કર્મ કરવાથી મળનારા જે સ્વર્ગ આદિ લોક અને તે સંબંધી વિવિધ પ્રકારના જે સુખ, સ્વર્ગ વગેરે લોકોના વિવિધ પ્રકારના જે સુખો બધા શાસ્ત્રોમાં સંભળાય છે, તે એ બધા જ સુખોમાં જ્યારે અરુચિ અભાવ આવે ત્યારે તેને વૈરાગ કહેવાય. ટૂંકું, ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ ભાવ થાય, સુખ બુદ્ધિ થાય, સારું લાગે એટલે વૈરાગમાંથી પડી ગયા, રાગી થઈ ગયા. આવી બધી ઊંચી વાતો નાના એવા ઘનશ્યામ માને સમજાવે છે. પ્રભુ બોલ્યા, હે માં, આ રીતે મેં તમને વૈરાગ્યનું સ્વરૂપ સ્પષ્ટ કહ્યું. ત્યારે માતા પ્રેમવતીએ પોતાના પુત્રરૂપ શ્રીહરિને ઘણા હેતથી પૂછ્યું કે હે કૃષ્ણ, હે હરે, હે સુખદાયી, હે મારા બાલ પ્રભુ, આ તો તમે બહુ ઊંચી વાત કરી નાખી. આવો વૈરાગ, આને વૈરાગ કહેવાય? હે પ્રભુ, આવો વૈરાગ થાય કઈ રીતે? શું કરીએ તો આવો વૈરાગ થાય? એના કોઈ ઉપાય છે પ્રભુ? ઉપાય હોય તો કહો. હે નાથ, આપ સર્વજ્ઞ છો, બધી જ વાત આપના હાથમાં છે. અસ્તા મલકવત, હાથમાં આંબળું જેમ માણસ ભાળે એમ તમે બધું જ જુઓ છો. તો આવો વૈરાગ થાય એનો ઉપાય પણ તમે ભાળતા હો? સાથે આવો વૈરાગ ઉપજે, કૃપા કરીને કહો ને. શ્રી હરિએ પ્રેમવતી માતાની આગળ જે વૈરાગ્યની યથાર્થ વાત કહી તેને હવે કહે ભગવાને જે ઉત્તર આપ્યો એમ. હરિબેને સબહી બાત મેં અરુચિ કહે જેવું એસે જો વૈરાગ તે સંત કે સંગ તે હું. ભગવાન સિવાય અન્ય વ્યક્તિ વસ્તુ બાબતમાં જે અરુચિ અભાવ તેને વૈરાગ કહેવાય છે. તે વૈરાગ્યમાં સંતોના સમાગમથી ખાસ કરીને સહાયતા મળે છે. સંતોના સમાગમથી વૈરાગ થાય છે. પહેલું ભગવાને માને એટલું કહી દીધું કે સાધુના સમાગમથી વૈરાગ થાય. ટૂંકમાં વૈરાગવાળાના સમાગમથી વૈરાગ થાય, ધર્મવાળાના સમાગમથી ધર્મ થાય, જ્ઞાનવાળાના સમાગમથી જ્ઞાન થાય, ભક્તિવાળાના સમાગમથી ભક્તિ થાય, મહિમાવાળાના સમાગમથી મહિમા થાય, દિવ્ય બુદ્ધિવાળાના સમાગમથી દિવ્ય બુદ્ધિ થાય. આ તે ગુણવાળાની અરુચિ નહીં રાખતા, જો પ્રેમથી એની રુચિ રાખીને એનો ગુણ લઈને એની હારે રહીને એનો સમાગમ કરીએ તો આપણામાં આવે. સમજાણું? મહિમા જોતો હોય મહિમાવાળાનો, ધર્મ જોતો હોય ધર્મવાળાનો, જ્ઞાન જોતું જ્ઞાનવાળાનો, ભક્તિ જોતી ભક્તિવાળાનો, દિવ્ય બુદ્ધિ જોતી દિવ્ય બુદ્ધિવાળાનો આપણે ખૂબ મહિમા રાખી એનો ગુણ લઈ એલર્જી નહીં રાખીને એનો સમાગમ કરીએ ને તો એ આવી જાય આપણામાં. ટૂંકું, સાધુનો સમાગમ કરવાથી વૈરાગ આવે. કેમ કે સાધુ વૈરાગ હોય માટી આવે એમ ભગવાને વાત કરી. ટૂંકી તો વાત, વૈરાગ ઉપજવાના બે જ ઉપાય છે, સમજાણો? કેટલા? બે. એક, બધું નાશવંત જાણો. બીજો, બધું દુઃખદાયી જાણો, એટલે વૈરાગ થાય. કેમ જે જીવને આ બે વસ્તુ ઠામુકી નથી ગમતી, નાશ અને દુઃખ, બિલકુલ નહીં. કારણ શું છે કે જીવ અવિનાશી છે અને જીવ સુખી છે. એ પોતે અવિનાશી છે ને એટલે નાશ તો એને કડવો ઝેલ લાગે, કેમ જે એના સ્વભાવથી વિરુદ્ધ ચીજ છે, ફાવે જ નહીં એને. એટલે બધું નાશવંત છે એમ માનો ને એટલે તરત હેતુ તૂટી જાય, નાશવંતમાં એને હેત થાય જ નહીં, અવિનાશી આત્માને. અને બીજું, આત્મા સ્વયં રૂપેણ સુખી સદા, એ સ્વયં સુખી છે, આખો સુખ જ છે. એટલે દુઃખ શબ્દ જ જીવને નથી ગમતો. તમે જો આ જગતને દુઃખદાયી માનો ને તો તરત વૈરાગ થઈ જાય. આપણે આત્માને વૈરાગ જોતો હોય તો આત્માને બે વસ્તુ નથી ગમતી એનો ખ્યાલ હોવો જોઈએ. એક નાશ નથી ગમતો ને બીજું દુઃખ નથી ગમતું. અને આ જગત નાશવંત છે આ વાત સમજો એટલે વૈરાગ. આ જગતમાં બધે જ્યાં જુઓ ત્યાં નિરું દુઃખ જ છે આ વાત સમજો એટલે વૈરાગ. અને હકીકત છે એ સમજવાની છે, આમાં કાંઈ નવું છે નહીં. પાછું જગત નાશવંત છે કે નહીં, આ જગતમાં દુઃખો છે કે નહીં, એટલે હવે વૈરાગ થઈ જ ગયો તો. હે બોલો, પોપટિયા જ્ઞાનથી ન થયો? આપણને જે જે જ્ઞાન હોય ને એનું કાંઈક ફળ તો મળ્યું જ હોય ને, અને ફળ મળ્યું હોય તો એ જ્ઞાન થયું કહેવાય. ફળ પ્રાપ્ત થયું નથી, માની લઈએ કે મને જ્ઞાન છે તો મૂર્ખમાં ખપીએ. આપણે ટ્યુબલાઇટ શરૂ કરવી હોય, પંખો શરૂ કરવો હોય, એનું દોરડું ને આપણે છે તે પિન લઈને પ્લગમાં નાખીએ, સ્વિચ પાડીએ, એટલે પંખો શરૂ થઈ જ જવો જોઈએ ને. પણ ન થાય તો પિન હલાવવી પડે, પ્લગમાં પિનને કાંઈક કોન્ટેક થતો નથી, કાં સ્વિચને દબાવવી પડે, સ્વિચ કોન્ટેકલૂઝ છે, કાં પિન કોન્ટેકલૂઝ છે, કાં કરંટ નથી આવતો, કાંઈક પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ ન હોય તો પંખો શરૂ થવા રૂપી ફળ મળે મળે ને મળે. એમ જે જે આપણી સમજણ છે એનું સાક્ષાત ફળ આપણને પ્રાપ્ત થવું જોઈએ. અને ફળ જો નથી તો સમજણ જ નથી. હું કામ સમજણો છું એમ નકામું અભિમાન કરીને ઓર એક ભૂલ વિશેષ કરવી, ભૂલમાં છે ને પાછી ઉપર જતી ભૂલ. મૂર્ખ હોય તો મૂર્ખ માનવા વાંધો શું છે? એટલું તો ડાયપણું ગણાય. અજ્ઞાની પોતાને અજ્ઞાની માને એ પણ એક જ્ઞાન કહેવાય. અને અજ્ઞાની જ્યારે પોતાને જ્ઞાની માને ત્યારે એક તો અજ્ઞાની છે ને, વળી પાછો જ્ઞાની માને એટલે ગઈ વાત કૂવામાં, પછી પછી એમાં સુધારો જ શક્ય નથી, સમજાણું? અજ્ઞાની જો પોતાને અજ્ઞાની માને તો કોકથી સુધારો થાય, શક્ય છે, શક્ય છે, એને જ્ઞાન થશે. પણ અજ્ઞાની હોવા છતાં જે પોતાને જ્ઞાની માનીને બેસી ગયો, ત્યાં તાળું વંશાઈ ગયું પૂરું, એમાં કદી સુધારો શક્ય નથી. માટે ખોટી માથાકૂટી ત્યાં ન કરવી. અધૂરો ઘડો હોય તેમાં થોડું ઘણું હમાય, છલી ગયો હોય ત્યાં ટીપુય ન માય ને બાપા, પૂરો થઈ ગયો હોય ત્યાં ક્યાંથી પાણી અંદર જાય છાંટોય. સરસ વાત કરી. હવે ભગવાન કહે છે, હે માં, સંતો જે કહે તેને સાંભળીને, સંતો જે કહે તેને સાંભળીને મનમાં એવું મનન કરતા રહો તો વૈરાગ ઉપજે. સંતો કહે એને સાંભળીને મનમાં મનન કરતા રહો તો વૈરાગ ઉપજે. સંતો ઘણા દયાળુ હોય છે માં, સંતો બહુ દયાળુ હોય છે. તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ પ્રિય હોતી નથી, ભેળું લક્ષણ ય કહી નાખ્યું. ખાલી દયાળુ હોય છે એવું નહીં, એમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ પ્રિય હોતી નથી, એને સંત કહેવાય. માં એમ ભેગું પાઈ દીધું, એકલા દયાલુ નહીં. જાકી જૈસી રુચિ તૈસે રહે વર્તાંત તેહી, હરિબિન જૈતી અરુચિ અરુચિ કી કરે બાત યહ. હવે એમ કે છે કે જે માણસને જેવી રુચિ હોય છે તે માણસ તેવું જ વર્તન કરે છે. દરેકના વર્તન ઉપરથી એની રુચિનું દર્શન થઈ જ જાય. સમજાણું? અને જેની જેવી રુચિ છે એવી એની સમજણ છે. ત્રણ દેહ ત્રણ માપદંડ. વર્તન થોળ દેહમાં જોવાય છે. સમજાણું? વર્તન થોળ દેહમાં જોવાય છે, રુચિ સૂક્ષ્મ દેહમાં જોવાય છે, અને સમજણ કારણ શરીર છે. સમજાણું? જેવું કારણ શરીર એવા સંકલ્પો કહેતા એવું સૂક્ષ્મ શરીર, અને જેવું સૂક્ષ્મ શરીર એવું સ્થૂળ શરીર કહેતા એવું વર્તન. વર્તન થોળ દેહમાં જુઓ એટલે સૂક્ષ્મ દેહ એનો કેવો છે અર્થાત એની રુચિ કેવી છે એ તમને ખ્યાલ આવી જાય. અને એની રુચિ તમે જુઓ એટલે એની સમજણી કેવી છે એ તમને ખ્યાલ આવી જાય. મૂળિયું સમજણ. ઝાકી જૈસી રુચિ તૈસે રહે વર્તાંત તે, જેની જેવી રુચિ હોય એવું જ વર્ત્યા કરે, અને જેની જેવી સમજણી હોય એવી જ એને રુચિ થાય. સમજણ પ્રમાણે જ ઈચ્છા થાય છોડવાની પકડવાની. કારણ કે જેમાં એને સુખ માન્યું હોય એને પકડવાનું મન થાય, ને જેમાં દુઃખ માન્યું હોય એને છોડવાનું મન થાય. એટલે આખી વાત તો માન્યતા ઉપર ગઈ. માન્યતા પ્રમાણે રુચિ અને રુચિ પ્રમાણે વર્તન. હરિબિન જેતી અરુચિ અરુચિ કી કરે બાત યહ. જેને ભગવાન સિવાય જેટલી અરુચિ હોય તે તેટલી અરુચિની વાત કર્યા કરે છે. વૈરાગ ઉત્પન્ન થવાની વાતને હું જે જાણું છું તે પ્રકટ સ્પષ્ટ કહું છું. એમાં દેહધારી જીવ માત્રના જેટલા લોક કે ભોગ છે, પાતાળથી આરંભીને પ્રકૃતિ પુરુષ સુધીના જે સુખ છે તે બધાને નાશવંત છે એમ દેખવા. આ પહેલું નાશ જીવને નથી ગમતી એ વાત તરત વૈરાગ્ય થઈ જાય. એ ઠેઠ જીવથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીના બધા જ ભોગ સુખ લોક આકાર પદાર્થ બધું નાશવંત છે એમ સમજો. જો આ વાત સાચી મનાઈ જાય તો તરત જ બધામાંથી મન ઉઠી જ જાય. એને એમ થાય હું અવિનાશી નાશવંત રે પણ એ વાલું રાખું. બોલો, આવી વાત છે. જેને વૈરાગ મેળવો હોય ને એને પહેલા પોતાનું સ્વરૂપ તો આત્મા છું એવું ખાસ સમજવું પડે. હો, પોતાના આત્મા જાણે ને વૈરાગ લેવા જાય તો કાંઈ મળે બળે નહીં. વૈરાગ્યને ધારણ કરવાનું પાત્ર જ આત્મનિષ્ઠા છે. સમજાણું? અને આત્મનિષ્ઠાને વૈરાગ્યને અરસપરસ સંબંધ છે. આત્મનિષ્ઠા વિના વૈરાગ પ્રાપ્ત થતો નથી, અને વૈરાગ્ય વિના આત્મનિષ્ઠા સિદ્ધ રહેતી નથી. અરસપરસ એને બેયને છે ને સંબંધ છે. વૈરાગ ન હોય ને તો આત્મનિષ્ઠા ન રહે, અને આત્મનિષ્ઠા ન હોય ને તો વૈરાગ નથી રહેતો. થયો હોય ને ઘડીક વારનો કંટાળો ટળી જાય તરત જ, એને વૈરાગ ન કહેવાય, એને કંટાળો કહેવાય. સમજાણો? કંટાળો અને વૈરાગમાં એટલો ફેર, વૈરાગ ટળે નહીં, કંટાળો ટકે નહીં. આત્મનિષ્ઠા વિનાનો વૈરાગ એ કંટાળો કહેવાય. સમજાણો? અને વૈરાગ વિનાની આત્મનિષ્ઠા એ ભ્રમ કહેવાય. ને ભ્રમનો અંતે નાશ થઈ જાય છે, વાસ્તવિકતા પ્રગટ થાય જ કે મારા દીકરાની આત્મનિષ્ઠા છે નહીં. હો, આવું છે. એટલે ઠેઠ જેટલા દેહધારી જીવ માત્રના લોક છે, ભોગ છે, તે પાતાળથી આરંભીને પ્રકૃતિ પુરુષ સુધીના જે સુખ છે તે બધાને નાશવંત એમ દેખો કે છે. વૈરાગ થઈ જશે, તરત થઈ જાય, બધામાં થઈ જાય. આ બધાને નાશવંત કેમ દેખવા? તો કે ચાર પ્રકારના પ્રલય કરીને. કેમ દેખવા છું? ચાર પ્રકારના પ્રલય કરીને નાશવંત દેખો. અચ્છા, પહેલા પ્રલયમાં જેને આપણે નિત્ય પ્રલય કહીએ છીએ, એમાં ક્ષણ ક્ષણ પ્રત્યે જીવાત્માઓમાં અહીં કાંઈ જે કાંઈ બધું મરણ શરણ થાય છે એ બધું સમજો. નૈમિતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે એમ સમજી લો. પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે એક બ્રહ્માંડનું બધું જ કાર્ય લીન થઈ જાય છે માટે એમ નાશવંત સમજો. અને ચોથો આત્યંતિક પ્રલય છે ત્યારે તો પ્રકૃતિથી ઉપજ્યું જે કાર્ય માત્ર તે સમસ્ત લીન થઈ જાય છે એને આત્યંતિક પ્રલય કહેવાય. આમ ચાર પ્રકારના પ્રલયને સમજવા કહેશ તો ચાર પ્રકારના પ્રલય કરીને જે જતું રહે છે એમાં ક્યાંય પ્રીતિ કરવી નહીં. ચાર પ્રકારના પ્રલયની પછી જે વધે, ચાર પ્રલયથી પર જે છે એ જ ગ્રાહ્ય છે, બાકી બધું જ હેય ભાગ છે, ત્યાજ્ય છે. અખંડ સુખ જેને જોતું હોય એને માટે પલ બે પલ વારના સુખમાં જેને બહુ મજા આવી જતી હોય ને એટલું તેટલું એમ કરીને જે એક ધીરજવીને એમાં પડી જતો હોય એની આ વાત નથી. પણ મહામોટા આનંદને પામવા માટેના જેના દિલમાં વિચારો છે, જેની બુદ્ધિ વિશાળ છે, જેને કંઈ હૂજે છે ને જેને એમ જ વિચારીને એમ જ અખંડ આનંદને મેળવવો છે, જે આનંદ ઉપર કાળના આટાફેરા હોય એ સુખ કે આનંદ મારે જોતા નથી, મારે તો એ આનંદ જોઈએ છે કે જેના ઉપર કાળનો પગ પેસારો નથી, તો ચાર પ્રકારના પ્રલયની ઓલી બાજ જવું પડે. ચાર પ્રકારના પ્રલય સુધીમાં કાળ હરે ફરે છે એટલે તો પ્રલય કરે છે. ચાર પ્રકારના પ્રલયમાં પ્રકૃતિનું જેટલું કાર્ય, જે બ્રહ્માંડ, તેનો અહોનિશ વિનાશ થતો રહે છે, કોઈ અખંડ રહેતું નથી પણ તે જોવામાં આવતું નથી. આપણા શરીરમાં એક એક ક્ષણે કેટલો ફેર થાય છે પણ સૂક્ષ્મ ફેર હોવાથી દેખાતો નથી. તમે ગલકાને વેલો જુઓ, હાંજે જુઓ, સવારે એક ઇંચ વધી ગયો હોય પણ એમ ઉભા રહ્યો તો વધતો દેખાય નહીં, કેમ જે બહુ સૂક્ષ્મ એનો વધારો થાય છે. એમાં સમગ્ર જે બ્રહ્માંડ છે એમાં હર પલ આવા વિકારો છે પણ સૂક્ષ્મ હોવાથી તે દેખાતા નથી. એમ અખંડ બધું નાશવંત જ છે, કોઈ અખંડ રહેતું નથી પણ તે જોવામાં આવતું નથી. અખંડ એને કહેવાય કે જેમાં ફેરફાર થતો ન હોય, અહીં કશું જ અખંડ રહેતું નથી. મેડિકલ સાયન્સના અનુસારે 7 વર્ષમાં આપણા શરીરમાં આખું શરીર બદલાઈ જાય છે, ઓલ ટોટલી, એક પણ એનો એ પરમાણુ નથી રહેતો. તોય પણ માણસને જોઈને આપણે ઓળખી કાઢીએ આ ઈ છે આની છે. અખંડ બધું બદલાતું રહે છે એટલે કે અખંડ બધું નાશ થતું હોય છે પણ દેખાતું નથી હોતું. બહુ મોટો નાશ થાય ને ત્યારે આપણે ભાળી સમજાણું. આ સૂક્ષ્મ નાશ તો આપણને નજરે ચડતો નથી. અખંડ સૂક્ષ્મ અવાજ છે ને એ આપણે કાન સાંભળી નથી શકતા. સૂક્ષ્મ આપણી આંખ જોઈ નથી શકતી. સૂક્ષ્મ સ્પર્શની અનુભૂતિ આપણી ચામડી કરી નથી શકતી. બહુ સૂક્ષ્મ સ્વાદ હોય એને જીભ પકડી નથી શકતી. સૂક્ષ્મ ગંધને નાક પકડી નથી શકતું. ઇન્દ્રિયોની અમુક મર્યાદા છે અને બહુ વધારે થઈ જાય ને તો એ જેમ લોડ પડે ને ફ્યુજ બંધ થઈ જાય ને એમ ઇન્દ્રિયોનું ગોઠવેલું છે. બહુ વધારે પડતું તેજ આંખ જોઈ ન શકે, વધારે પડતો શબ્દ કાન સાંભળી ન શકે, હાવ બંધ થઈ જાય. સમજ્યા? વધારે પડતું સુખ જીવ ભોગવી ન શકે ને વધારે પડતું દુઃખ ન ભોગવી શકે, બેભાન થઈ જાય, મગજ બંધ થઈ જાય. આ બધી પરમેશ્વરની સિસ્ટમ છે એટલી જ એની માત્રામાં ગણીને માપની રેન્જમાં શક્તિ આપેલી છે ભગવાને. એટલે આપણે આવા સૂક્ષ્મ વિકારોને નાશને જોઈ શકતા નથી. પણ જો આપણે સત્શાસ્ત્ર અને સત્પુરુષમાં વિશ્વાસ રાખીને સમજીએ તો વાત ખોટી નથી, કાંઈ વાત સાચી છે. કોઈ અખંડ રહેતું નથી, સમજાણો? હર ક્ષણ બધામાં ખંડ થાય છે, હર ક્ષણ ખંડ થાય, તૂટે છે બધા, હર ક્ષણ તૂટે હંધાય, તૂટે હંધાય. આવું આખું જગત છે પણ તે જોવામાં આવતું નથી. કાળ એટલો બળવાન છે કે તેનાથી બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત દેહધારી પ્રાણી માત્ર અને તેના ભોગ વગેરેનો વિનાશ થઈ જાય છે. આવું નિશ્ચિત સમજાય છે. વિનાશ કરત દેખે ન આવા, અલૌકિક કાલ કી રીત રહાવા, એસે સબ હે વિનાશ તાકું, દેખત જેતે મુમુક્ષુ વાકું. કાળની રીત જ એવી અલૌકિક છે કે તેના જેવો બીજો કોઈ વિનાશકારી નથી. મુમુક્ષુ એ તે દેખવું. હવે બાપા વિચારવું જોઈએ કે આ રીતે બધું જ નાશવંત છે, નાશવંત છે. વિશ્વ